તારીખ 18/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 29 અને 30 સળંગ પ્રવચન નંબર 64
તારા અનુભવને તપાસ તું ચેતન સ્વરૂપે છો ચેતન પદાર્થ છો ચેતન પદાર્થ ને ચેતન પર્યાય હોય અચેતન પદાર્થ ને ચેતન પર્યાય ન હોય તારા અનુભવમાં આવતા ચૈતન્ય ભાવો તારા ચૈતન્ય ગુણને સદાય પ્રગટ કરે છે એ રીતે તું જો કે તું ચેતન છે અને જળ અજાણ છે અચેતન છે જે જળ રજપણ છે એમાં જાણવાનો ગુણ નથી કોમ્પ્યુટર હોય તો પણ એમાં જાણવાનો ગુણ નથી કોઈ પણ યંત્ર કામ કરતું હોય તો પણ એમાં જાણવાનો ગુણ નથી કે આપોઆપે ચાલુ થાય કે આપોઆપ થાય છે ચાલુ જળ અજાણ અચેતન છે તે અજાણમાં અચેતનમાં તને માની અશુદ્ધ થયો દેહાદિ જે અચેતન રજકણો છે અચેતનની અવસ્થા છે તેમાં તને પોતાને જાણ્યો આહાર આદિ સ્વાદમાં આવતા પદાર્થમાં પણ તને પોતાને જાણ્યો અને એ રીતે અજાણમાં અચેતનમાં તને પોતાને માનીને સ્થાપીને અશુદ્ધ થયો અશુદ્ધ થવાનું કારણ આ છે અચેતન જળ પદાર્થને જાણે તેથી અશુદ્ધ થયો એમ નહીં પણ એમાં પોતાનું રૂપ અથવા પોતે એમાં છે અથવા પોતામાં એ છે એમ માનીને અશુદ્ધ થયો અજાણ અચેતન કાંઈ તારી પાછળ પડ્યું નથી તને પરાણે મનાવતું નથી કે તું મારામાં તારું સ્વરૂપ જ્ઞાન એવું અચેતન તો અજાણ છે એ ચેતનને કોઈ કાર્ય પરાણે કરાવે છે પાછળ પડ્યું નથી એમ એટલે કોઈ પરાણે પડાવે પાછળ પડે એટલે કોઈ જબરજસ્તીથી કાર્ય કરાવે ત્યારે એમ કે આ અમારી પાછળ પડેલા છે મારા પર દબાણ લાવે છે કોઈ અચેતન તારા ઉપર દબાણ આવતું નથી કોઈ પણ અવસ્થામાં તું જાણનાર જ્ઞાતા રહે છો કોઈ અચેતન તારા ઉપર દબાણ આવે છે એવું તો બનતું નથી એ કાંઈ તારી પાછળ પડ્યું નથી એને ખબર નથી કાંઈ અચેતનને કોઈ ખબર નથી કે ચેતનને કાંઈ કરવું કે ન કરવું એવી કોઈ એને ખબર નથી ચેતન જાણનાર છે અચેતનથી જુદો છે પોતે એનાથી જુદો છે એવું ભૂલે છે ત્યારે એને અનેક પ્રકારે કલ્પના થાય છે કે આવા અચેતનથી મને આમ થાય ને આ અચેતનથી મને આમ થાય આ મને અનુકૂળ પડે ને આ મને પ્રતિકૂળ પડે નાતા દ્રષ્ટા એવો આત્મા નાતા દ્રષ્ટા પણ ભૂલીને આવી કલ્પના કરે છે ત્યારે અચેતનમાં પોતાને માને છે હું તારા પદથી છૂટીને નાતા દ્રષ્ટા એવા તારા પદથી છૂટીને એના તરફ ના તારા ભાવને તું અચેતન પ્રત્યે ન લંબાવ તારા પરિણામને અચેતનનું આલંબન આવે એનો આધાર લઈએ તારા પરિણામ એ તારા માત્ર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એને ભૂલવાની વાત છે માટે કહે છે કે તું તારા પદથી છૂટીને તારા સ્થાનથી છૂટીને તારું સ્થાન છોડીને પોતાનું સ્થાન છોડીને પછી માણસ ગમે તેમ પ્રવર્તે તો એમાં એની કાંઈ કિંમત નથી. એના તરફ ન જળ કાંઈ તારો પલ્લો પકડતું નથી, એમ તારી પાછળ પડ્યું નથી, એમ કાંઈ તારો છેડો ધડે પકડ્યો નથી કે હું તને પકડી રાખીશ, હું તને જકડી રાખીશ. આમ એમ કહેવાય કે આયુષ્યનો બંધ પડે ત્યાં સુધી જીવ દેહમાંથી છૂટી શકતો નથી. આયુષ ચાલુ થઈ જાય પછી આયુષ પૂર્ણ થાય ત્યાં સુધી એનો ઉદયમાન સ્થિતિ છે એમાં પછી ફેરફાર થતો. સ્થિતિનું અપકર્ષણ ઉત્કર્ષણ થાય તો ઉદય આવ્યા પહેલા થાય. એમ કે સૈનિક રાજાને બંધ પડ્યો ત્યારે ત્રીજી નારકીનો પડ્યો હતો, ત્યાર પછી સમ્યક દર્શન થયું, પરિણામ વિશુદ્ધ થયા તો એ બંધની સ્થિતિ ટૂંકાઈ ગઈ, ગતિ ન ફરી. પણ આયુષના બંધની સ્થિતિ અને સ્થાનમાં ફેરફાર, ક્ષેત્રમાં અને મર્યાદામાં, સમયની મર્યાદામાં ફેર પડ્યો. 84,000 વર્ષના આયુષ્ય ગયા છે પહેલીમાં, ઓછામાં ઓછા 10,000 તો ઓછું આયુષ કોઈનું હતું નથી. દેવમાં પણ 10,000 ઓછું નહીં, 33,000 વધારે નહીં. એવી રીતે નારકીમાં 10,000 ઓછું નહીં ને 33,000 વધારે નહીં. દોરડાથી બાંધે એવું આયુષનો બંધ છે એ દેહમાં જીવને બાંધી રાખે છે, પર્યંત થાય તો એને છૂટી શકે. ભગવાન 1 કરોડ પૂર્વ સુધી અરિયંત દેહ સદેહ બિરાજમાન રહેશે. 1 કરોડ પૂર્વ, 1 કરોડ પૂર્વ નહીં પણ 16 કરોડ પૂર્વ, 84 લાખ પૂર્વ, 1 કરોડ પૂર્વ તો આયુ છે. 84 લાખ પૂર્વ સંસાર અવસ્થામાં અને 16 લાખ પૂર્વ અરિયંત અવસ્થા. 1 કરોડ પૂર્વ ઋષભદેવ ભગવાન ગયા છે. પછી અનંત પુરુષાર્થ ત્યાં પ્રગટ થયો છે, અનંત વીર્ય પ્રગટ થયું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. પણ ઉદયમાન કર્મની સ્થિતિમાં કોઈ ફેર પડતો તો આયુષ કર્મ જીવને દેહમાં બાંધે છે ને દોરડાની જેમ, એ હવે આને છટકવા દેવાનો નથી. બાંધે છે કે નથી બાંધતો, જીવની એવી યોગ્યતા છે. સાથે જળની સાથે જળ શરીર સાથે રહેવાની ગુપ્ત દિશા પહેલા એવી યોગ્યતા જીવની સ્વયં છે. નારકીમાં જવાની પણ જીવની યોગ્યતા છે, કર્મ એને ઢસડીને લઈ જાય છે એમ છે નહીં. જે ક્ષેત્રે જીવની રહેવાની યોગ્યતા છે, જે પુરુષોના સંયોગમાં રહેવાની યોગ્યતા છે, એ પોતાની યોગ્યતા અનુસાર રહે છે. એની યોગ્યતા પૂરી થઈ પછી કોઈ પરમાણુ સંગ એને રહેતો નથી. હરિજન ભગવાન ઉપદેશ આપે છે ત્યારે અનેક જીવોને એવો રાગ થાય કે આ પરમાત્માનો ઉપદેશ અમે સાંજાજ કરીએ, અમારા મહાઆનંદ ઉપકારી છે, મોક્ષ માર્ગ અમને બતાવી રહ્યા છે, અમારા આત્માનું દર્શન એમણે કરાવ્યું, બસ આમને તો અમે સાંભળ્યા જ કરીએ, એમનો સંયોગ અમને કદી કદી ન છૂટો એમ સમુસરણમાં અનેક જીવો એવી ભાવના ભાવે તો ભગવાન રોકાઈ જાય કે ન રોકાઈ જાય? યોગ્યતા પૂરી થઈ અહીંયા આયુષ પૂરું થયું એમ કહેવાય. અહીંયા યોગ્યતા પૂરી થઈ નિમિત્તથી આયુષ પૂરું થયું, ઉપાદાનથી યોગ્યતા પૂરી થઈ અયોગી કેવી થાય? સિદ્ધાલયમાં થયેલા એ જીવની પોતાની ઉપાદાનની યોગ્યતા છે. જળ કાંઈ એને પકડી રાખતું નથી, એનો પલ્લો પકડે છે એટલે એને રોકી રાખે છે. જેમ કોઈનો કપડું પકડીને રોકી રાખે છે તો આગળ જતો અટકાવે, એવું કઈ જડ કરતો નથી. કહેવાય કે આયુષ નો બંધ છે, દેહ થી બંધાયેલો છે, પણ એ બધી વ્યવહારની બોલણી છે, વ્યવહારમાં એવું બોલવાની પદ્ધતિ છે. વાસ્તવિકપણે જોઈએ તો જીવની યોગ્યતા છે. તું નાહક પારકી વસ્તુને તારી કરી કરી જૂઠી હોશ કરે છે, પોતાને તપાસે તો એને ખ્યાલ આવે કે પર પદાર્થ સંબંધિત પોતે હોશ કરે છે કે નહીં, એને રસ આવે છે કે આ અમારે ત્યાં આવો પ્રસંગ આવ્યો છે, આ અમારા અમારા વાસ્તુનો મકાનના વાસ્તુનો પ્રસંગ છે, આ અમારા દીકરાના લગ્નનો પ્રસંગ છે, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ પારકી વસ્તુને પોતાની કરી કરીને તું જૂઠી હોશ કરે છો. એ વસ્તુ તારી નથી, અચેતન ચેતન નહીં થાય, પણ પારકી ચીજને પોતાની કરી કરીને હોશ કરે છે. કોઈ માણસ મફતનો ફૂલાયતો નથી, અમારા આવા સગા છે, આ અમારા સગા છે, ત્રીજી પેઢી અમારા કુટુંબી થાય, એવો વડાપ્રધાન થયા છે, વડાપ્રધાનના સચિવ થાય તો તે પટાવાળા થાય તો ગર્વ કરે. હવે તારું તો કોઈ ભાવ ખૂટતું નથી, એનો તું ગર્વ કરે છો એ તો તારી હામી જોતો ખોટી જૂઠી વાસ કરે છે, એમ જળ તો તારી સામે જોતો. આ અમને પૈસા મળ્યા, આ અમારી આબરૂ મળી, આ અમારો આત્મ કુટુંબ પરિવાર, અમારા 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 અમારું અમારું અમારું, એ જળ વસ્તુને પારકી વસ્તુને પરદ્રવ્યને પોતાની કરી કરીને હોશ કરે છે, ગુસ્સા લાવે છે, જૂઠે જૂઠો, એમાં કાંઈ સાચ નથી. માને છે એ સાચું છે નહીં, પણ છતાં માને છે સાચું. મને એ ભોગથી સુખ થયો, અમે તો આ ફરાણું ફરાણું ખાધો, બદામનો મેં સૂપ ખાધો, ગુરુદેવ કહેતા પિસ્તાના પાપડ ખાધા, બદામનો શેરો ને પિસ્તાના પાપડ ખાધા, એમ કે ક્યાં તારામાં આવ્યું, કયા રજગણ તારા આત્માનો આવ્યા, એ તો જો તું તો એનાથી ખાલી ને ખાલી છો. કોઈ તારા ચૈતન્ય પિંડમાં ચૈતન્ય પ્રદેશમાં એક રજકણ ઓગળીને ગળીને ભરી જાય એવું તો બનવાનું નથી, એક રજકણ નહીં આવે. તો મોંઘી ચીજ ખાય ત્યારે માણસ બતાવે બીજાને, તમે 50 રૂપિયાની એક કેરી ખાધી કેટલા રૂપિયા ડઝન થઈ, 25,000 ની ખાધી, અમારે તો 1.5 લાખ થયા કેરી ના. હવે મેં આમ ખાધું, આ બધું હોશ કરે છે, પર પદાર્થમાં જીવ હોશ કરે છે. કલ્પના કરે છે કે મારી વાવા બોલાય છે, ક્યાં એ વાવા એવી કોઈ કોઈ ચીજ હોય તો ઠીક છે, એવી તો કોઈ ચીજ નથી, એની કલ્પના માત્ર છે, બીજું કાંઈ નથી. હા, એને સારું લાગે એ ફસાય છે. તીર્થંકર દેવ ની બહુ વાવા થાય છે, દેવો આવીને સ્તુતિ વંદના કરે છે, પણ વિતરાગ પરમાત્મા એની સામું જોતા નાં ધ્યાનમાં બધું જણાય છે, પણ એની સામું જોઈને જણાતું નથી. એની સામું જોતા નથી એમ કહેવાય છે. તો પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે, અંતરલીન છે, પરિપૂર્ણપણે અંતરલીન છે. એને બધું જણાય છતાં આ મારા ભક્ત છે, અને જે મારી સ્તુતિ વંદના કરતા નથી તે મારા ભક્ત નથી, એવું મારું તારું પણ એમને થતું નથી. મારા પણ એમને ક્યાંય દેખાતું નથી. શરીર સંયોગ માર્યો છે, રહ્યું છે, પરમ અવતારી પરમાણુ થયા છે, તો પણ મારું શરીર છે એમ તો જણાતું નથી. મને આ ભોગથી સુખ થયું, હું સુખી છું, એવી જુઠ્ઠી ભ્રમરૂપ કલ્પના માની માનીને ખુશી થાય, જેમ છોકરાને કોડિયું મળે ને રાજી થાય, રમતા રમતા બે ચાર કોડી લઈને રમવા ગયો હોય ને એમાં ખીચું ભરાઈ જાય એટલે જીતે, તો ઠેકડે ઠેકડા મારે જીતી ગયો રે જીતી ગયો, એમ નાના મોટા પ્રસંગમાં પોતાની સફળતા જાણીને જે હરખાય છે, એ જૂઠી ભ્રમણાયામ થઈ છે. ઓડિયોમાં ખુશી થાય એના જેવી વાત છે. એવી જૂઠી ભ્રમરૂપ કલ્પના માની માનીને ખુશી થાય છે, તેમાં કાંઈ પણ સાવધાનીનો અંશ નથી. એવા પર સંયોગમાં ઉત્સાહના રસના ખુશીપણાના જે અંશના પરિણામ છે એમાં શું નુકસાન છે? કે હું જ્ઞાનમય ચેતન આત્મા છું એવી અંતર સાવધાનીનો અંશ માત્ર એમાં નથી. એકલો જળ બાજુ બાહ્ય દિશામાં બાહ્ય પરિણામમાં એટલો બધો પરોવાઈ જાય છે ઉપયોગથી, કે હું જ્ઞાનમય આત્મા છું એવું એને જરા પણ સાવધાની રહેતી નથી. પરમાત્મા સ્વરૂપે છું, મારી કિંમત આવી ઓછી નથી, તો નીચ પદમાં ઉચ્ચ પદ માની માનીને હોશ કરે છે. પોતાનું ભાન ભૂલીને, પોતાના ઉચ્ચ પદનું ભાન ભૂલીને નીચ પદમાં માને છે, મને આટલી આબરૂ વધી ગઈ છે જગતમાં, ત્યારે મારી છાપ જગતમાં બહુ સારી છે, પણ તું ત્રણ લોકનો નાથ એ પદ છોડીને નીચ પદમાં ક્યાં હરખાય છો? જરા પણ સાવધાનીનો અંશ નથી, કાંઈ પણ સાવધાનીનો અંશ નથી. એવી પદ્ધતિ છે દીપચંદજીની કહેવાની, કે જીવ પોતાના પરિણામને જોતો જાય, ઉદોકતો જાય, મેળવતો જાય, તો એને એમ લાગે કે બરાબર આ તો મને જ કહેવામાં આવે છે, એવું એને લાગે છે. મેળવે તો સાચું કહ્યું છે કે ખોટું કહ્યું છે એને પછી તર્ક વિતર્કમાં જવાની જરૂર પડતી, પોતાના અનુભવ સાથે મેળવે ત્યારે એને બધી બરાબર સમજણ પડે છે. કાંઈ પણ સાવધાનીનો અંશ નથી. અરે આ કોઈ આશ્ચર્ય છે, હું એ જ શબ્દ વાપર્યો છે, કે તું ત્રણ લોકનો નાથ હોવા છતાં પોતાના પૂજ્યપદને ભૂલી નીચે નીચે પણ નીચ જોઈએ નીચ પદમાં પોતાને માની વિકળ થઈ વ્યાકુળ બનીને ડોલે છે. એ હરખાય છે એમાં એની વ્યાકુળતા છે, હરખમાં ડોલે છે એમ નથી કીધું, પણ એ તો દુઃખી થઈને ડોલે છે, વ્યાકુળ બની બનીને ડોલે છે. આ કોઈ આશ્ચર્ય છે? એવું આશ્ચર્ય છે કે પોતાના જ મહાન પદને ભૂલી જઈને હલકા પદમાં પોતાના પોતાની ખુશી માને છે, આકુળતા છે ત્યાં સુખ માને છે, દુઃખ છે ત્યાં સુખ માને છે, દુઃખમાં સુખની ભ્રાંતિ થાય છે, કલ્પના થાય છે, ભ્રાંતિ થાય છે, એને આકુળતા વિકળપણું છે. અનંત દુઃખ છે ત્યાં, મિથ્યાત્મનું અનંત દુઃખ છે, પણ ટેવાઈ ગયો છે એવો અને કલ્પના કરે છે એવી વિપરીત ઊંધી કે દુઃખમાં સુખ કરતા છે, હરખાઈ જાય છે. ક્યાંય એને દુઃખમાં તો દુઃખ હોય, દુઃખમાં કઈ સુખ હોય એવું બને નહીં. થોડુંક સુખ થતું હશે કે નહીં થાય, કે નામ માત્ર અહીંયા સુખ નથી. એ મહા આશ્ચર્ય છે. આવો ભૂલાવો છે, સામાન્ય ભૂલાવો નથી, પણ આવો ભૂલાવો છે. અંદરમાં જોવે તો પોતાનું ત્રૈલોક્ય પૂજ્યપદ છે, ત્રણ લોક જેને નમી પડે એવું પદ છે. ભગવાન અરવિંદ સિંહને ત્રણ લોક નમે છે ને તર્ક કરે છે, માર્ગ અન્ય મતીઓ ક્યાં માને છે. જૈનો એ ભલે માનતા, તમે એમ કહો છો કે ત્રિલોક વંદિત છે ભગવાન, પણ જૈનો સિવાય ક્યાં માને છે. જૈનો તો માનતા નથી, અથવા વિરોધીઓ છે, વિરોધ પણ કરે છે. તમે એને ત્રણ લોકના જીવો એને વંદે છે એમ કેમ કહો છો? તો કે જે લોકો વિરોધ કરે છે અને જે લોકો માનતા નથી તે બધા પુણ્યને માનનારા છે અને પુણ્યના ફળમાં નમનારા છે. કોને નમે છે એ બધા? પુણ્યને નમે છે, પુણ્યના ફળને નમે છે, પુણ્યને જે પદવી ધારી છે એવાને પણ મહાન ગણીને નમે છે. તો જગતમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના ધારે જે ઇન્દ્રો ચક્રી છે એ બધા તો ભગવાનને નમે છે. એ જેને નમે છે એ ભગવાનને નમે છે. આવી ગયા એની એથી આવી ગયા કે ન આવી ગયા? સત્ય ઇન્દ્ર મંદિત, સો ઇન્દ્રોથી ભગવાન મંદિત છે. સો ઇન્દ્રો એટલે જગતમાં ત્રણેય લોકમાં પુણ્યવંત પ્રાણી છે. નાગેન્દ્ર એમાં નીચે આવી ગયા, બધા આવી ગયા, કોઈ બાકી નહીં. એ તિર્યંચુમાં ઇન્દ્ર છે, સિંહ છે, એ તિર્યંચુમાં ઇન્દ્ર છે, એ પણ ભગવાનના સમોસરણમાં હોય છે. ગમે એટલે ગલુડિયાની જેમ ઢીલા હોય છે, ભગવાનને પ્રત્યે એટલો પૂજ્ય ભાવ તિર્યંચ ગતિમાં આવે છે. કેટલી સમજણ છે. આ કોઈ આશ્ચર્ય છે કે તું ત્રણ લોકનો નાશ હોવા છતાં પોતાના પૂજ્યપદને ભૂલીને નીચ પદમાં પોતાને માનીને નિકળ થઈને આકુળ વ્યાકુળ થઈને ડોલે છો, એમાં ને એમાં તું ખુશી થાય છો? ખરી પરિસ્થિતિ આ છે. જેમ કે કોઈ એક ઇન્દ્રજાળના નગરમાં રહે છે, ઇન્દ્રજાળના હાથી ઘોડા નર સેવક સ્ત્રી સર્વે તેમાંથી કોઈને તે હુકમ કરે છે એને રાજા બનાવ્યો ઇન્દ્રજાળમાં. જો આ તારા હાથી, આ તારા ઘોડા, આ તારા અનુચર, આ તારી રાણીઓ એમ સર્વે એમાં કોઈને હુકમ કરે ચલાવાન કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીઠું કરો, હુકમ કરે છે. સેવક આવીને ત્યાં તેને સલામ કરે છે, સેવક બીના છે બનાવ્યા છે, આવીને એને સલામ કરે છે, આ પરો ખાય છે, વાહ મને સલામ કરનારા છે. ઓળખાણ હોય તો માણસ, અમારે તો બધી ઓળખાણ, જ્યાં જઈએ ત્યાં બધી ઓળખાણ. આ સરકારી ખાતામાં જઈએ તો ઓળખાણ, સમાજ સેવકોમાં ઓળખાણ, સ્વેચ્છાઓમાં, બજારોમાં ઓળખાણ, બધી બજારોમાં ઓળખાણ. ઇન્દ્રજાળની ઓળખાણ છે તારે. સેવક આવીને સલામ કરે છે, સ્ત્રી નૃત્ય કરે છે, પોતે હાથી ઉપર ચડે છે, ઘોડા દોડાવે છે, ઇન્દ્રજાળમાં આ તમાશાને સાચો જાણે છે. આ બધા તમાશા છે. વિલીન થઈ જાય છે ને, જેને જગતમાં સાચા સંયોગો માને છે એ એના તો કોઈ થતા નથી, કાં તો સંયોગોમાં ફેરફાર થાય ને કાં તો પોતે ફેરફાર થઈને બીજા ક્ષેત્રે ચાલ્યો જાય છે. ઇન્દ્રજાળમાં આ તમાશાને સાચા સાચો જાણે છે, નિકળતા ધારણ કરી કોઈ વાર કોઈના વિયોગથી રડે છે, એમાં તો એને કોઈનો વિયોગ થાય તો રડે છે. અરે મારા બહુ પ્રિયજન હતા એ ચાલ્યા ગયા, તારે એને કઈ લેવા દેવા હતું નહીં. એક જ જીવ રાગ કરે છે તે જ જીવ પાછો દ્વેષ કરે છે, પાછો તે જ જીવ રાગ કરે છે. રાગ કરે છે ત્યારે તને સારો લાગે છે ને તારો જાણે છે, દ્વેષ કરે છે ત્યારે એને તું દુશ્મન જાણે છે. મારો દુશ્મન મારી સાથે દુશ્મનાવટ કરે છે, એ બધા ખેલ છે સંયોગના. કાંઈ સાચું નથી એમ કે છે, કાંઈ કિંમત નથી એમ કે. ઇન્દ્રજાળ કહીને એમ કેવું છે કે એની કાંઈ કિંમત નથી. જે સંયોગ વિયોગ અનુકૂળતા પ્રતિકૂળતાની કિંમત આપીને આ જીવ આખે આખો રોકાઈ જાય છે, આખે આખો ઉરાઈ જાય છે, જેને પોતાના અનંત ગુણને મેલા કરે છે. રોકાઈને શું કરે છે? અનંત ગુણને મલિન કરે છે અને અનંત દુઃખ ઉત્પન્ન થાય એવા પરિણામ કરે છે. વિકળતા ધારણ કરી કોઈ વાર કોઈના વિયોગથી રડે છે તથા દુઃખી બની છાતી ફૂટે છે. એટલો બધો રડે શરણ થાય ત્યારે છાતી ફૂટે છે કે નહીં? હવે એ બધું ઓછું થઈ ગયું, પહેલા તો બહુ રડ ચાલુ રડતા હોય કે છે કે એ કાંઈ વાતમાં માલ નથી. કોઈ વાર કોઈનો લાભ માનીને ખુશી થાય છે, બહુ અનુકૂળ છે, ઘણો લાભ કરાવી દીધો અમને, લાખો રડાવી દીધા, લાખો કરોડોનો નફો કરાવી દીધો અમને, ઊંચે લાવી દીધા અમને, આમ કરી દીધું તેમ કરી દીધું, ખુશી થઈ જાય છે. કોઈ વાર કોઈનો લાભ માનીને ખુશી થાય છે, કોઈ વાર શ્રંગાર સજે છે, આ મને સારું લાગે છે, આ મને સારું લાગે છે, આ મને ઠીક લાગે છે, મારો દેખાવાનાથી બહુ સારો થાય છે, એમ શ્રંગાર સજે છે. કોઈ વાર ફોજ દેખે છે, ભૂમિ થાય ત્યારથી આ પ્રક્રિયા નથી, શ્રંગાર સજવાનું બીજું ત્રીજું કાંઈ. વાસ્તવિક માર્ગમાં એ આવી ગયા, વાસ્તવિક માર્ગમાં વિચરે છે, એ બધા ખેલ પડતા મૂકીને જાય છે. કોઈ વાર શ્રંગાર સજે છે, કોઈ વાર ફોજ દેખે છે, મારી પાસે આટલું લશ્કર છે એમ દૂર કલ્પના બધી ઇન્દ્રજાળમાં તો બધું કલ્પના થાય છે. કોઈ વાર ફોજને દેખે છે અને ઇન્દ્રજાળ એટલે માયાવી રચના કોઈ દેખાવ કરી દે, એવી વિદ્યાઓ હોય છે, દેખાવ કરી દે, જોવો આ બધું તમને દેખાય છે કે નહીં, કાંઈ ન હોય. એટલે તો મરીચીએ આ ઋષભદેવ ભગવાન ઉપર આરોપ એ જાતનો કર્યો કે આ મારા દાદા છે એ બહુ કપટી છે, હું ઓળખું છું તમે ન જાણો એને, હું તો જાણું બરાબર. આ બધું જે સમોસર ને બધું તમને દેખાય છે એ બધું કાંઈ નહોતું પેલા, ઇન્દ્ર જાળિયા છે બધું ઊભું કરી દીધું અને પાછું આ બધું વિખાઈ જશે. જોજો તમે, હું કહું છું સાચું પડે છે કે નહીં? પેલા નહોતું એવી વાત એ સાચી, તો કુબેરે આવીને રચના કરી. અને જેવા ભગવાન બીજી જગ્યાએ વિહાર કરે, પોતે ક્ષેત્ર બદલે, કુદરતી વિકલ્પ નથી પણ એવો જ કોઈ યોગ હોય કોઈ ક્ષેત્રનો, તો ત્યાં ભગવાનનું દેહ સહિત એમને આકાશ માર્ગે જેમ પ્લેન જાય એવી રીતે ગતિ થાય, ડગલા ભરે ઉભા થાય એવું કાંઈ નહીં. તો આનું જે સમોસરણ છે એ આખું બધું ગરીબમાં ફૂગ થઈ જાય, ત્યાં કાંઈ એને મકાન પાડવા વાળાને બોલાવવા પડે નહીં, કે ભાઈ કાટમાળ વેચવાનો છે તો કોન્ટ્રાક્ટ આપવો પડે, જેમ ટ્રક ભરીને કોઈ ચીજ લાવવી પડે નહીં, એમ કાંઈ લઈ જવું પડે નહીં. એવી જ રચના છે. તો એવા કાચી બુદ્ધિ વાળાને સાચું લાગ્યું. એના પણ અનુયાયીઓ હતા જગતમાં, એના પણ અનુયાયીઓ હતા. વાંચી કરે છે, એને કીધું એમ જ થયું બધું. આ મરીચી સાહેબ કે છે એ જ બધું થયું. પેલા કઈ નતું, પાછું બધું થઈ ગયું. અહીંયા પાછળ કે છે એના એના ઘરના વાતો, એના ઘરના માણસ છે એ તો સાચી જ વાત કરે ને, તો જાણતા જ હોય. એવા અમુક પુરાવા મળી જાય એ બુદ્ધિ વાળાને, એને બરાબર બેસી જાય કે આ જાણતા છે, આ સત્ય છે. ભલે એ ગમે એવું હોય સામે, આ સાચું કે છે એ કે છે બધું સાચું પડે. પર્યાય પલટી જાય છે, એ બધી પર્યાય પલટી જાય છે. કોઈ એનું થઈને રહે છે. આ તો જે ક્ષેત્રે તું છો આકાશમાં એ જ ક્ષેત્રે આ દેહ છે, પણ બીજા તો ભિન્ન ક્ષેત્રે રહેલા છે. એટલે તો એનું નામ પૂતગળ પાડ્યું. પુરાવું ને ગળાવું, પુરાવું ને ગળાવું, પુરાવું ને ગળાવું એનો સ્વભાવ છે. એટલે એને પૂતગળ કહ્યા. જળ તો પાંચ જળ છે, પણ પાંચ જળમાં પરમાણુ જળ છે એને પૂતગળ પરમાણુ કહેવામાં આવ્યું. ઓલા કાળાણું છે પણ ભેગા નથી થતા, જુદા પડતા છે. બાકી તો બધા એક એક છે. કોઈ વાર મોજ માણે છે, જાણે બહુ આનંદ ઉલ્લાસમાં મોજમાં આવી જાય છે. એવી રીતે જૂઠનો તમાશો સાચો માની રહ્યો છે. જૂઠનો તમાશો છે એટલે સંયોગોના ફેરફાર થતા જ્ઞાનીને એની અસર આવતી નથી. એટલી અસ્થિરતા છે, એટલી અસર દેખાય સાધક અવસ્થામાં, તો પણ ખરેખર એને અંદરમાં અસર આવતી નથી. એની શ્રદ્ધા, એનું જ્ઞાન એ ફરતું નથી. જૂઠનો તમાશો સાચો માની રહ્યો છે. સંસારમાં બધા કહે છે કે ઇન્દ્રજાળ જૂઠી છે ને એમાં રંચ પણ સાચું નથી. સ્વપ્નનો મેળ ખાય છે આની સાથે. સ્વપ્નમાં બધું જૂઠું છે ને કાંઈ સાચું નથી. જેટલી ઉપર વાત કહી એટલી બધી સ્વપ્નમાં થાય, તો જાગે તો એમાં કાંઈ નથી. એમ અહીંયા આખા જગતના પ્રસંગોને સાચા માની રહ્યો છે, પણ અંદર જોવે તો એને એમ થાય કે આમાં તો કાંઈ નથી, મારામાં કાંઈ નથી ને જે કાંઈ છે એને મારે લેવા દેવા નથી. વાત પૂરી થઈ ગઈ. એ બધી કિંમત એની ખલાસ થઈ જાય છે. ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા કે આ પ્રચાર પ્રસાર પ્રભાવના સંયોગમાં કરે છે ને બધું. ચાલો તત્વનો પ્રસાર કરીએ, તત્વનો પ્રસાર કરીએ, પ્રભાવ ના થાય જૈન ધર્મની. તો એ શું છે કે એ સંસાર છે એમ કહેતા. એ પણ સંસાર છે, એમાં ક્યાંય આત્મા નથી એમ કહેતા. પંચ કલ્યાણક થાય ત્યાં તો કઈ કહેશે કે ક્યાંય આત્મા નથી આમ છે. આત્મા આત્મા ત્રિકાળી આત્મામાં છે, ત્રિકાળી સ્વભાવમાં આત્મા છે, ત્રૈલોક્ય પૂજ્યપદ છે. એમાં રંચ પણ સાચું નથી. એ જ પ્રમાણે દેવ નર નારક તિર્યંચના શરીર જળ છે. ચારે ગતિના શરીર જળ છે. તેમાં ચેતનનો અંશ નથી, એ જળ શરીરમાં ક્યાંય ચેતનનો અંશ નથી. ત્રણ ગતિ સાથે તો કોઈને લાગતું ઓળખતું નથી. વર્તમાન જે ગતિમાં હોય છે અત્યારે મનુષ્ય છે, તો એને એ તપાસી લેવું જોઈએ કે આ જે જળ શરીર છે એમાં ચેતનનો કાંઈ અંશ ખરો કે એમાં ચેતનનો અંશ માત્ર નથી. સોના જેવું શરીર દેખાતું હોય તો પણ એમાં ચેતનનો અંશ નથી, સોના જેવી કાયા છે એમાં કાંઈ ચેતનનો અંશ નથી. અને ભ્રમણા થતી હોય કે આ ઠીક છે પણ એમાં ક્યાંય ચેતનનો અંશ નથી, બધું મૃત જ છે, જીવિત જીવિત કાંઈ છે, જીવનો સંયોગ છે એટલે જીવિત શરીર કહેવાય છે. આની આ ચર્ચા થઈ ત્યારે દિગંબરના પંડિતો આ દલીલ લાવ્યા હતા, જીવિત શરીર છે એનાથી આ બધા કાર્યો થાય, પૂજા થાય, ભક્તિ થાય, પ્રભાવના થાય. અમે પૂજા કરી, અમે સંયમ પાળ્યો, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું, કે જીવિત છે કે મળદું છે, કે મળદું છે તારા સંયોગમાં છે ત્યારે તે મળદા ને મળદાના સ્વરૂપે તું જો એમ કહેવું, નહીતર એની તને મહિમાની કિંમત આવશે, એની મહિમાની કિંમત આવશે એટલે આત્માની મહિમાની કિંમત જશે. ત્રિયંચના શરીર જળ છે તેમાં ચેતનનો અંશ નથી, ભ્રમથી તેને શણગારે છે, શણગારે છે એ પણ ભ્રમથી, વાહ આ મને આમ મળ્યું તેમ મળ્યું, ખાન પાનથી ધૂપેલ તેલ લગાડવા આદિથી તેનું અનેક રીતે જતન કરે છે, કપડાથી શોભા કરે, દાગીનાથી શોભા કરે. પેલા બહુ પ્રસાધનો નહોતા, બધા કોસ્મેટિક્સ જેને કહીએ નહીં, તે તો ધૂપેલ તેલ હાથું તેલ નાખતા અમારા લોકો નાનપણમાં, તો 50 વર્ષ પહેલા ખ્યાલ હશે, ઘરે ધૂપેલ તેલ લઈ આવે, ધૂપેલ તેલ નાખે, મોંઘું વાપરે છે, અનેક જાતના સેન્ટ ને અત્તર ને બીજું ને ત્રીજું, પણ હવે એની વાસ નથી ગમતી, બીજી વાસ બધી ગમે છે. જે ચાલતું હોય એ શબ્દ વાપરે ને, ત્યારે કોઈ લખે તો બધા ઘણી લાંબી વાતો લખે, આ વાપરે પફ પાઉડર ને ફલાણું ઢીંકણું લોકોનું સ્લો ને આ ને તે, તેને શણગારે છે, ખાન પાનથી ધૂપેલ તેલ લગાડવા આદિથી તેનું અનેક રીતે જતન કરે છે, સંભાળે છે, શરીર હાચવવું, શરીરે સુખી તો સુખી સર્વ વાતે એમ કે, પણ ધર્મમાં તો કે શરીર આદ્ય ખલું ધર્મ સાધનમ, એવો શાસ્ત્રમાં લખ્યું છે, આવે શાસ્ત્રમાં પાછું, અમે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં છે, હા અમૃતચંદ્રાચાર્ય નું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને એમાં આવે છે, ગુરુદેવ પ્રવચન કરતા એના ઉપર, ભાઈ એનો અર્થ એમ છે કે તને સાતા અસાતામાં તારા પરિણામ ખેંચાઈ જાય છે, તો જ્યારે શરીરની સાતા છે ત્યારે તું સાવધાન થઈને ધર્મના પરિણામ કર, વ્યવહારે તો બધા એવો જ ઉપદેશ અપાય ને, નહીતર પાછો અસાતા તો આવવાની છે, કાંઈ એકલી સાતા કોઈને રહે એવું તો બનતું નથી, એટલે વળી પાછો તું આખે આખો અસાતાના પરિણામમાં ખોવાઈ જઈશ, એના કરતાં સાતા છે, આત્મક હાજા છે, ઇન્દ્રિયો સાજી છે, ત્યાં સુધીમાં તું સાવધાન થઈને તારા ઉપયોગને ધર્મમાં લગાવ, બીજી આકુલતા નથી ત્યાં સુધી. પણ એનો આધાર લેવા જાય કે હવે હું હાજો હારો છું માટે ધર્મ કરી શકીશ, અને માંદો રહીશ કે માંદો થઈશ તો ધર્મ નહીં કરી શકું, તો ધર્મ થાય નહીં, તો કદી ધર્મ ન થાય. ધર્મ તો આત્માના અવલંબને થાય છે, શરીરના અવલંબને કઈ ધર્મ થતો નથી. પણ કોઈ એવી પરિણામની સ્થિતિ જોઈને, એવા પરિણામની સ્થિતિ વાળાની અપેક્ષા એવી વાત કહેવામાં આવે છે. અનેક રીતે શરીરનું જતન કરે છે, જૂઠમાં જ મોજ માણીને હરખાય છે, કાંઈ ત્યાં મોજ જેવું છે નહીં, ઉલટાની આકુલતા થાય છે, તો પણ મોજ માણી માણીને હરખાય છે. મરેલાની સાથે જીવતાની સગાઈ કરે કાર્ય કેવી રીતે સુધરે? મળતું હોય એને કહે કે ચાલો આ તારી હગાઈ કરી આની સાથે. એમ આ શરીર સાથેનો તારો સંબંધ, જીવતાનો સંબંધ મરદાની સાથેની સગાઈ જેવો છે. આમ કોઈ તૈયાર થાય? રોગિષ્ટ હોય તો ના પાડે, મરદાની તો ક્યાં વાત ગઈ ભાઈ. એમને ટીબી નો રોગ છે, પણ કરવું હોય તો કરો. હે, કરે કોઈ? હાર્ટ ડિઝીઝ છે એમને, સંબંધ કરવો છે કે ના? એ કઈ વાત નહીં, આ તો મળદા નહીં. અરે આટલી મૂર્ખાય છે, થોડી નાની ભૂલ નથી પણ આવડી મોટી ભૂલ છે. બહુ ઘણી વાતો લખી છે, નાનો ગ્રંથ છે પણ બહુ વાતો લખી છે. જૂઠમાં જ મોજ માણી હરખાય છે અને મરેલાની સાથે જીવતાની સગાઈ કરે છે, એનું કાર્ય કેવી રીતે સુધરશે? એ ક્યાંથી સુખી થવાનો હતો એમ કહે છે. ભલે અનેક પ્રકારના અનુકૂળતાના સંયોગો થઈ જાય, અનેક સગવડતાના સાધનો થઈ જાય, સુખી થવાનો કે નહીં થવાનો એ જીવ ક્યાંથી સુખી થવાનો? એ સુખી થવાનો નથી, ઉલટાનું એના પરિણામમાં દુઃખ વધવાનું છે. વડાપ્રધાન થાય ત્યારે તો સુખી થાય કે નહીં? ભયથી તો જીવવું પડે, પણ એને ક્યાંય હક ન મળે. ઘડીક આ સમાચાર આવે ને ઘડીક તે સમાચાર આવે, એ અહીંયા હલ્યું છે ને અહીંયા હલ્યું છે. અનેક જાતના સાચા ખોટા ગમે એવા સમાચાર આવે, એના પરિણામને ક્યાંય આત્માનો એક વિચાર કરવાનો અવકાશ મળે નહીં. ક્યારે હું આત્મા સ્વરૂપ વિચાર કરવાનો અવકાશ મળે? અહીંયા ઉદયમાં હલવાય છે એની એ જ દશા છે. જે પ્રકારનો જેને વ્યવસાય છે, જે ઉદયમાં જ સર્વસ્વ માનીને, એને ત્યાં સર્વસ્વ માન્યું છે. આ મારો હિન્દુસ્તાન, એને હું હરખું બધું કરી દઉં, એમાં સર્વસ્વ માનીને બધા પરિણામ એમાં જ રોકાઈ જાય છે. કાર્ય કેવી રીતે સુધરે એટલે ક્યાંથી સુખી થાય? સુખનો અંશ પણ પ્રગટે એટલે આકુલતા 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 વાળું જીવન ને આકુલતા વાળું પરિણમન. એમને મેં સમય ચાલ્યો સમજાય, પછી તો પરિણામ બગડતા જ જાય, બગડતા જ જાય ને બગડતા જ જાય. જ્યારે જીવને વિચાર કરવાની શક્તિ, એટલી શક્તિ પ્રગટ હોય ત્યારે પણ એ પોતાનો વિચાર ન કરે, આત્મવિચાર ન કરે, આત્માની સામ ન જોવે, સંયોગમાં સાવધાન થઈને રોકાઈ જાય ને અસંયોગી તત્વોની ઉપેક્ષા કરે, પછી તો એને ક્યાંય વિચાર કરવાની શક્તિ ન રહે. એવી અસંગનીથી માંડીને એકેન્દ્રી, અસંગની પંચેન્દ્રથી માંડીને એકેન્દ્રીની પર્યાયમાં ચાલ્યો જાય છે. પરિણામ ત્યાં વધારે ક્લેશવાળા થાય છે. જેવી રીતે શ્વાન હાડકાને ચાવે અને તેથી તેના ગાલ તાળું પીઢામાંથી લોહી નીકળે, તેને જાણે કે સારો સ્વાદ છે. પોતાનું પોતાનું લોહી નીકળે, હાડકું શું કેલું હોય એમાં હાડકામાં કાંઈ લોહી કે સ્વાદ આવે એવું કાંઈ હોય નહીં. પણ કૂતરો હાડકાને ચાવવા જાય ત્યારે હાડકાની આંસ કે કણી એને વાગે, પોતાનું પોતાનું લોહી નીકળે, ગાલમાં વાગે, તાળવામાં વાગે, પીઢામાં વાગે, એમાંથી લોહી નીકળે તેને જાણે કે સારો સ્વાદ છે. હાડકું ચાવતા ચાવતા સ્વાદ સારો આવે છે, હાડકામાંથી કાંઈ એવું નથી સ્વાદ. તે મૂંડ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે, એ સુખની કલ્પનાનો સ્વાદ લે છે. જળમાં તો કઈ સ્વાદ છે નહીં કે આત્મા એને સ્વાદી શકે, આસ્વાદી શકે, એના ઉપર બનારસીદાસજી નું પદ છે, નાટક સમયસાર બંધધિકારમાં આ પદ લખ્યું છે. જૈસે કો કુકર, કુકર એટલે કુકડો, કુકર એટલે કૂતરો. જૈસે કો કુકર છુદિત સુકે હાડ ચાવે, છુદિત એટલે ભૂખ્યો થઈને સૂકું હાડકું મળે તો પણ એને ચાવે છે. હાડની કી કોર છું ઓર ચુભે મુખ મે, એ હાડકાની કોર એને ચારે બાજુ મુખમાં વાગે છે, ઊંચે છે. ગાળ તાલુ રસના મસૂડની કો માંસ ફાટે, ગાળનું માંસ ફાટે, તાળવાનું માંસ ફાટે, પેઢાનું માંસ ફાટે, જીભ ફાટે. ચાટે નિજ રુધિર મગન સ્વાદ સુખમે, પોતાનું જ રુધિર પોતાનું જ લોહીનો એને સ્વાદ આવે અને એમાં એ સ્વાદમાં મગ્ન થાય છે કે હા હાડકું બહુ સારું લાગે છે. કેવો ભ્રમ થાય છે! તાળો તેસે મૂંડ વિષયી પુરુષ રતિ રીતિ ઠાને, તામે ચિત સાને હિત માને ખેદ દુઃખમે. એવી જ રીતે મૂંડ અજ્ઞાની જીવ જેની મતિ મૂંઢાઈ ગઈ છે નિજ હિતમાં, એવો પર વિષયમાં વિષયી થયેલો જીવ પુરુષ એટલે જીવ લેવો, રતિ રીતિ ઠાને અને એ જ્યાં એને ઠીક લાગે છે ત્યાં એને રતિ થાય છે એવી રીતિ રીતમાં પડ્યો છે. તામે ચિત સાને હિત માને, એમાં ને એમાં ચિત્તને સાવધાન કરે છે, એમાં ને એમાં પોતાનું હિત માને છે. શું છે એમાં હિત છે કે ખેદમાં ને દુઃખમાં એને હિત માન્યું છે. દેખે પ્રત્યક્ષ બલ હાનિ મલ મત ખાની હે, પ્રત્યક્ષ દેખે કે આ શરીર બળ છે એમાં નુકસાન થાય છે, આ અનેક પ્રકારના રોગ થાય. આ શરીરમાં મળ છે, મૂત્ર છે, મળમૂત્ર ખાની ગહે, મળમૂત્રની એ ખાણ ગહે છે. ન ગીલાની પગે રહે રાગ રૂપમે, તો પણ એમાં એને ગ્લાની થતી નથી, એમાં એને ઘૃણા થતી નથી અને રાગને રાગના રસમાં એ પગી રહે એટલે રીચો પચો રહી જાય છે, એમાં ને એમાં રીચો પચો રહે. એવી રીતે જીવ મૂંડ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે. એ કૂતરાના દ્રષ્ટાંતે લીધું છે. કુકર શબ્દ તો આમને વાપર્યો છે આનંદગંજીએ. આ ગુજરાતમાં છે, આ રાજસ્થાનમાં છે. કુકર આશાધારી બધેથી જેને માન મેળવવું છે એને શું કહે છે? કુકર આશાધારી. જેમ કૂતરો ઘરે ઘરે ટુકડો માગે છે, હડહડ કરે તો વળી બીજા ઘરે જાય, પાડોશીના ઘરે, વળી અહીંયાથી હડહડ કરે તો બાજુના ઘરે જાય, એમ આ જીવ અનેક જગ્યાએથી પોતાના માનની આશા રાખે છે એને કુકર આશાધારી એવો શબ્દ વાપર્યો છે. કુકર અહીંયા કુકર શબ્દ વાપર્યો છે. કુકર એટલે કૂતરો, પણ એ બે ભાષા એક જ શબ્દ છે. આ ધુંડારીમાં એક કુકર શબ્દ છે અને ગુજરાતીમાં એક કુકર શબ્દ છે, જૂની ભાષા. તેમ મૂંઢ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે, એકલો દુઃખમાં જ સુખની કલ્પના કરે છે એમ કરીને એક આખી કિંમત ઉડાવી દેવી છે કે જગત, જગતના પદાર્થો, તારા સંયોગો, ઉદય, એ બધાની કિંમત હું ઉડાડી દે. એક પરિણામે નરકનું ટાંકું બંધાય ને એક પરિણામે સ્વર્ગનું ટાંકું બંધાય. આવી તો પરિણામ શક્તિ છે કે કુદરતી રીતે એની સામે જોડાયેલી છે. એવા પરિણામના વિષયને સંભાળતો નથી, એને જોતો નથી, જડ પાછળ તારા પરિણામ બગાડીને દુઃખના દરિયામાં તું ધકેલા જાય છે. હા, એમાં હોશ કરે. એક તો દુઃખી થવાનો ઉપાય સેવે અને એમાં એમાં પાછી હોશ કરે. પોતાની જ વાત છે. આ જીવે આ બધું કર્યું છે, જો તું તપાસ એમ કે છે, દેખ તારામાં તું જો આમ થાય છે કે નહીં એમ કે છે. બીજાની જૂની વાત નથી, તારામાં આમ થઈ રહ્યું છે તો જો એમ કે છે. કોઈ પણ જડ સંયોગમાં તને સાતા અને સુખની કલ્પના થાય છે એમ દેખ તપાસ કર, અને તપાસ કે ત્યાં સુખ છે કે નહીં, કે આ ઠીક છે એનો એવા રાગનો તને સ્વાદ આવ્યો છે, આ સારું લાગે છે એવા રાગનો તને સ્વાદ આવ્યો છે, આ સિવાય બીજો કોઈ તને જડનો સ્વાદ આવી શકતો નથી. પીઢામાંથી લોહી નીકળે ને જાણે કે સારો સ્વાદ છે કૂતરાને, તેમ મૂંઢ અજ્ઞાની મૂંઢ જીવ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે. પરફંદમાં સુખ સુખ માને છે, પરફંદમાં બીજાના ફંદમાં ફસાય છે. પરફંદ ફંદ એટલે ફસાવાની નો કારહો કરે અને ફંદ કહેવામાં આવે છે. છટકું ફસાવાનું છટકું, એમાં કોઈને ફસાવવો હોય એને પરફંદ કહેવામાં આવે છે. તો કહે છે કે પરમાં ફસાય છે, પોતે સુખકંદ છે એ પરફંદમાં ફસાઈને સુખ માને છે. કોક એને ફસાવે ત્યારે એને એ સુખ માને છે. આ જગતમાં એવા હોય છે ને ઠગ માણસો, ઠગ માણસો બહુ સારી ખોટી ચીજ ને સાચી ચીજ બનાવી દે. આ હીરા આવે છે, અમેરિકન ડાયમંડ આવે છે કે નહીં, શરૂઆતમાં નીકળ્યા ત્યારે 300 રૂપિયાનો માલ 30-30 હજારમાં લોકો વેચતા હતા. કેટલો? 300 ના હીરા હોય અને 30 હજાર ઉપજાવી લે. અને ઝવેરીઓ ભૂલ્યા હતા. કોણ? ઝવેરીઓ ભૂલ્યા હતા. હરખાઈ ગયા. હા, 30 હજારનો હીરા હાર ખરીદ્યો હોય કાંઈ નહીં એની અંદર. 300 તો લેવા જાય તો બેસે, વેચવા જાય તો કાંઈ 300 ઉપજે ખલાસ. એમાં રાજી થઈ જાય, રાજી રાજી થઈ જાય, છેતરાઈ જાય ને રાજી રાજી થાય. આ દશા છે જી. પર ફંદમાં સુખકંદ સુખ માને છે. પહેલા અમારી સ્થિતિ બહુ સારી નહોતી, હવે તો અમે લાખોપતિ ને કરોડપતિ પાછા થઈ ગયા છે. સુખ માને શું છે એ બધું? હિન્દુસ્તાનમાં તો ગરીબ જ દેશ હતો, 2-4-5 પેઢીએ જાઓ એટલે બધા સામાન્ય સાધારણ હતા આર્થિક સ્થિતિએ. 8મી પેઢીએ તો લગભગ કોઈ કોઈ શ્રીમંત નહોતો. 7 પેઢી મૂકી દો, 8મીએ તો બધા કોઈ બીજી તો કોઈ 8મીએ પણ અત્યારે ભલે તમે એવા શ્રીમંત દેખાતા હો. એને એમ કે અમે આમ થઈ ગયા, હું ફસાઈ ગયો છું બાપુ, હું દુઃખમાં ફસાઈ ગયો છું એમ માયનું એ જ તને મોટું નુકસાન છે એની તને ખબર નથી. પરફંદમાં સુખકંદ સુખ માને છે. અગ્નિની ઝાળ શરીરમાં લાગે ત્યારે કહે કે મારામાં જ્યોતિનો પ્રવેશ થાય છે. આવી ભ્રાંતિ કુકે આગ ચાંપી અગ્નિ સળગી કપડાં પકડ્યા તો રાજી થાય, અરે આ તો મારામાં જ્યોતિનો જ્યોતિ પ્રગટ થઈ, અરે પણ હમણાં સળગી જઈ શકે આખો. કેવી કેવી ઉપમાઓ આપી છે. અગ્નિની ઝાળ શરીરમાં લાગે ત્યારે કહે કે મારામાં જ્યોતિનો પ્રવેશ થાય છે, અને જે કોઈ અગ્નિની ઝાળને બુજાવે તો તેની સાથે લડે, મારી મારામાં જ્યોતિ પ્રગટીને તું એને ઓલવી નાખે છો, એ મારા સંયોગો સારા થયા ને તું મને લઈ ગયો ને લૂંટી ગયો, મારું બધું લઈ ગયો, મારું બધું લૂંટી ગયો. જ્યોતિ એટલે શું છે કે જેમ કોઈ પોતામાં જ્યોતિ પ્રગટ થાય તો આનંદ જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય તો એ તો આનંદની વાત છે ને. જ્ઞાન જ્યોતિ તો પ્રગટી નથી, અને ખરેખર તો રાગદ્વેષ પ્રગટ્યા છે, અથવા તો સંયોગો વિધા છે. સંયોગો વિધા એમાં મમત્વ કર્યું એમાં તો તને નુકસાન થયું છે, તો આગ લાગે છે અંદર, આકુળતાની આગ લાગે છે. તું એમ માનેશ કે હું તો ખુશી થઈ ગયો છું, જેમ જ્યોતિ પ્રગટે ને ખુશી થાય એમ. ખરેખર કે આ અજવાળું નથી થયું, એ તો આગ લાગી છે. આગ લાગી અને અજવાળાની હોશ કરે તો આગ તો વ્યાપી જાય, અને કોઈ ઓલવાની મહેનત ન કરે, વધારવાની મહેનત કરે. એમ સંયોગો તું વધારવાની મહેનત કરે છો, જેનાથી આકુળતા અને જેનાથી તારું અહિત થાય એમાં તું આગળ વધવાની, એમાં વિકાસ કરવાની વાત કરે છો. અને કોઈ એ સંયોગો મટાડે તો તમને જેમ કોઈ જ્યોતિને ઓલવનારો નીકળ્યો એમ માનીને એની હારે લડાઈ કરે છો. મારા સંયોગો લઈ જવા તારે, મને લૂંટી લેવો છો તારે, આ તો બધું મારું છે ને તું લઈ જાય છો એમ કહે છે. એમ કઠણ વાત છે જરા, પણ મારું હું એને લઈ જાય તો પછી હું એને કાંઈ ન કહું એમ કે પણ હવે તું કીધી તારું આમ છે. જો કોઈ અગ્નિની ઝાળ બુજાવે છે તો તેની સાથે લડે, એવી રીતે પરમા અને પરના દુઃખ સંયોગને બુજાવે તો તેને શત્રુના જેવી નજરે જુએ અને ક્રોધ કરે. આ પરિસ્થિતિ છે કે નહીં? એમ આ જ પરિસ્થિતિ છે.
જય ઉત્તરાગી દિવસ મચે ધારણો જય હો.